એકત્ર જ્ઞાનગોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગણિતની એક એવી દુનિયામાં સફર કરીશું જે કદાચ સ્કૂલના ગણિતના વર્ગ જેવી બિલકુલ નથી.
હા, આપણને બધાને યાદ હશે, ભૂમિતિ એટલે સીધી લીટી, ચોરસ, વર્તુળ, એકદમ સુઘડ અને વ્યવસ્થિત આકારો.
બરાબર. પણ પછી આપણે બારીની બહાર જોઈએ તો શું દેખાય? વાદળોના અસ્તવ્યસ્ત આકાર, ઝાડની વાંકી ચૂંકી ડાળીઓ, પર્વતોની ખરબચડી ધાર.
આમાંથી કશું જ આપણી ભૂમિતિની ચોપડીમાં નથી હોતું ખરું ને?
બિલકુલ નહીં. તો સવાલ એ છે કે શું ગણિત પાસે કુદરતની આ અસ્તવ્યસ્ત સુંદરતાને સમજવા માટે કોઈ ભાષા છે?
અને આ જ સવાલનો જવાબ આપણને કેનેથ ફાલ્કનરના પુસ્તક ફ્રેક્ટલ્સમાંથી મળે છે. આ પુસ્તક આપણને ગણિતની એક એવી શાખા ફ્રેક્ટલ ભૂમિતિ સાથે પરિચય કરાવે છે.
એટલે કે કુદરતની છુપી ભાષાને ઉકેલતી ભૂમિતિ.
હા, તે આપણને બતાવે છે કે જે વસ્તુ આપણને અસ્તવ્યસ્ત કે જટિલ લાગે છે તેની પાછળ પણ એક ઊંડો ગાણિતિક ક્રમ અને સૌંદર્ય છુપાયેલું છે.
એટલે કે આપણી આસપાસની ખરબચડી દુનિયાને માપવા માટેનું ગણિત. આ વિષય જેટલો રસપ્રદ લાગે છે તેટલો જટિલ પણ હોઈ શકે છે. પણ આપણી સાથે વાત કરવા માટે જે લેખક છે તે આ વિષયના માસ્ટર છે.
બિલકુલ. લેખક કેનેથ ફાલ્કનર કોઈ સામાન્ય ગણિતશાસ્ત્રી નથી. તેઓ સ્કોટલેન્ડની સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર છે અને ફ્રેક્ટલ ભૂમિતિના ક્ષેત્રમાં દુનિયાના સૌથી મોટા નિષ્ણાતોમાંના એક ગણાય છે.
ઓ વાહ.
એમની ખાસ વાત એ છે કે તેમણે આ વિષય પર સંશોધકો માટે અત્યંત ઊંડાણપૂર્વકના ગ્રંથો લખ્યા છે.
એટલે કે જે વ્યક્તિ આ ક્ષેત્રના નિયમો બનાવે છે તે જ આપણને સરળ ભાષામાં સમજાવી રહ્યા છે.
બરાબર. તે જાણે કોઈ માસ્ટર શિલ્પકાર પોતે સમજાવી રહ્યો હોય કે તેણે પથ્થરમાંથી મૂર્તિ કેવી રીતે કંડારી.
સાચી વાત છે.
જ્યારે આવો નિષ્ણાત કોઈ વિષયને સરળ બનાવે છે ત્યારે તેની સ્પષ્ટતા અને ઊંડાણ અજોડ હોય છે. તેઓ માત્ર માહિતી નથી આપતા પણ આપણને એ વિષયના મૂળ તત્વ સુધી લઈ જાય છે.
તો ચાલો આ માસ્ટર પાસેથી સમજીએ કે આ પુસ્તકનો મૂળ વિચાર શું છે, તેની શરૂઆત ક્યાંથી થાય છે.
પુસ્તકની શરૂઆત જ એક એવા સવાલથી થાય છે જે આપણું માથું ખંજવાળવા મજબૂર કરી દે. સવાલ છે, બ્રિટનના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે?
આ તો સરળ લાગે છે, નકશો લો અને માપી લો.
અહીં જ તો મજા છે. પુસ્તક સમજાવે છે કે આ દરિયા કિનારાનો વિરોધાભાસ છે,
કોસ્ટલાઇન પેરાડોક્સ.
હા, કલ્પના કરો કે તમે 100 કિલોમીટર લાંબી માપપટ્ટીથી માપો છો તો તમને એક જવાબ મળશે, પણ જો તમે 1 કિલોમીટરની નાની માપપટ્ટી વાપરશો તો
તમે દરિયા કિનારાના વધુ ખાંચા ખૂંચી અને વળાંકો માપી શકશો અને કુલ લંબાઈ વધી જશે.
બરાબર.
એક મિનિટ, આ વાત મારા મગજમાં નથી બેસતી. મતલબ કે હું જેટલી નાની માપપટ્ટી વાપરું તેટલી લંબાઈ વધતી જાય, તો પછી સાચી લંબાઈ કઈ?
આ જ તો ક્રાંતિકારી વિચાર છે. ફાલ્કનર કહે છે કે સાચી લંબાઈ અનંત છે.
અનંત?
હા, દરિયા કિનારો એટલો બધો જટિલ અને ખરબચડો છે કે તમે જેમ જેમ ઝૂમ કરતા જાઓ તેમ તેમ નવી જટિલતા દેખાતી જ રહે. આપણી પરંપરાગત ભૂમિતિ અહીં હારી જાય છે.
કારણ કે તે સીધી લીટીઓ માટે બની છે, કુદરતની વાંકી ચૂકી રેખાઓ માટે નહીં.
બરાબર.
પણ જો લંબાઈ અનંત હોય તો પછી આપણે નકશા પર કેવી રીતે લખી શકીએ કે મુંબઈથી ગોવાનો દરિયા કિનારો આટલા કિલોમીટર છે? શું એ બધું ખોટું છે?
એ ખોટું નથી પણ અધૂરું છે.
અધૂરું?
હા, એ એક ચોક્કસ માપપટ્ટીથી માપેલી લંબાઈ છે અને અહીંથી જ પુસ્તક આપણને ફ્રેક્ટલ્સના જગતમાં લઈ જાય છે.
ઓકે.
તે કહે છે કે દરિયા કિનારાની લંબાઈ માપવાને બદલે આપણે તેની જટિલતા કે ખરબચડાપણાને માપવી જોઈએ.
અને આ જટિલતાને માપવાનો જે આંકડો છે
એ જ છે અપૂર્ણાંક પરિમાણ, ફ્રેક્ટલ ડાયમેન્શન.
અપૂર્ણાંક પરિમાણ? આપણે તો અત્યાર સુધી 1, 2 કે 3 પરિમાણ જ સાંભળ્યા છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આવડી નવું આવ્યું.
બરાબર. આ પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર છે. તે કહે છે કે કોઈ વસ્તુનું પરિમાણ 1.26 કે 1.58 જેવું પણ હોઈ શકે છે.
પણ એનો અર્થ શું?
એ આંકડા બતાવે છે કે તે વસ્તુ કેટલી જગ્યા ભરે છે અથવા કેટલી ખરબચડી છે. આ વિચારને સમજવા માટે આપણે 19મી સદીના કેટલાક ગાણિતિક રાક્ષસોને મળવું પડશે.
ગાણિતિક
રાક્ષસો?
કેવું નામ છે.
હા, કારણ કે 19મી સદીમાં આ આકારોને ગણિતશાસ્ત્રીઓ ભૂલ ગણતા હતા, જાણે કોઈ ભૂલભરીની રચના હોય. પણ પછી બેનોઇટ મેન્ડલબ્રોટ જેવા લોકો આવ્યા અને કહ્યું કે આ રાક્ષસો નથી, આ જ તો અસલી દુનિયાનું પ્રતિબિંબ છે.
આ તો આખી વિચારધારા બદલવા જેવી વાત થઈ.
એકદમ. ચાલો એવા જ એક રાક્ષસને મળીએ, કેન્ટોર સેટ. કલ્પના કરો કે તમારી પાસે એક દોરી છે.
ઠીક છે.
તમે બરાબર વચ્ચેનો ત્રીજો ભાગ કાપીને ફેંકી દો. હવે તમારી પાસે બે નાના ટુકડા બચ્યા. હવે એ બંને ટુકડાઓનો પણ વચ્ચેનો ત્રીજો ભાગ કાપી નાખો.
અને આ જ પ્રક્રિયા વારંવાર કરતા રહેવાનું.
અનંતવાર.
તો છેલ્લે શું બચશે?
તમને અનંત સંખ્યામાં બિંદુઓ મળશે, પણ તેમની વચ્ચે કોઈ જગ્યા નહીં હોય. તેમની કુલ લંબાઈ શૂન્ય હશે.
લંબાઈ શૂન્ય.
હા, ફાલ્કનર તેને સુંદર રીતે વર્ણવે છે, જાણે કે માત્ર ધૂળ, કોઈ પદાર્થ નહીં. આ એક એવી રચના છે જે છે પણ નથી પણ.
આ તો ખરેખર અજીબ છે, પણ આનો કુદરત સાથે શું સંબંધ?
આ શુદ્ધ ગાણિતિક સ્વરૂપ છે, પણ તે આપણને સ્વર સમાનતાનો ખ્યાલ સમજાવે છે.
સેલ્ફ સિમિલેરિટી.
હા, એટલે કે તમે કેન્ટોર સેટના ગમે તેટલા નાના ભાગને ઝૂમ કરીને જોશો તો તે આખા સેટ જેવો જ દેખાશે.
ઓકે, આ ગુણધર્મ આપણને ઝાડની ડાળીઓમાં દેખાય છે, જ્યાં નાની ડાળી મોટી ડાળી જેવી જ દેખાય છે.
બરાબર. અને બીજો એક વધુ પ્રખ્યાત દ્રાક્ષસ છે, કોચ સ્નોફ્લેક.
કોચ સ્નોફ્લેક.
એક સમભુજ ત્રિકોણથી શરૂઆત કરો. હવે તેની ત્રણેય બાજુઓની બરાબર વચ્ચે એક નાનો સમભુજ ત્રિકોણ બહારની તરફ ઉમેરો.
ઠીક છે.
હવે જે નવો આકાર બન્યો, તેની દરેક નાની બાજુ પર આ જ પ્રક્રિયા ફરીથી કરો.
એટલે કે દરેક વખતે વધુ ને વધુ ખાંચાખૂંચી ઉમેરાતી જાય.
બરાબર. અને જો તમે આ પ્રક્રિયા અનંતવાર કરો તો એક અદ્ભુત પરિણામ મળે છે.
શું?
આ સ્નોફ્લેકનું ક્ષેત્રફળ હંમેશા સીમિત રહે છે, તે તમારા ટેબલ પર સમાઈ શકે છે, પરંતુ તેની ધારની લંબાઈ એટલે કે પરિમિતિ અનંત બની જાય છે.
એક મિનિટ, એટલે હું એની ધાર પર અનંત સુધી ચાલી શકું, પણ એ આખો આકાર મારા હાથમાં સમાઈ જાય? આ તો વિરોધાભાસ નથી લાગતો?
આ જ તો ફ્રેક્ટલ્સનો જાદુ છે, અને અહીંથી જ પેલો અપૂર્ણાંક પરિમાણનો ખ્યાલ સ્પષ્ટ થાય છે.
કેવી રીતે?
ચાલો તેને સરળ રીતે સમજીએ. એક સીધી રેખા એક પરિમાણીય છે. જો તેને ત્રણ ગણી મોટી કરો તો તેની લંબાઈ 3^1 એટલે કે 3 ગણી વધે છે.
બરાબર.
એક ચોરસ બે પરિમાણીય છે. તેને 3 ગણો મોટો કરો તો તેનું ક્ષેત્રફળ 3^2 એટલે કે 9 ગણું વધે છે. અહીં પરિમાણ એ ઘાતાંક છે.
સમજાઈ ગયું. એટલે પરિમાણ એ સ્કેલિંગ અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
હવે આ જ તર્ક કોચ સ્નોફ્લેકની ધાર પર લગાવીએ. તેની ધાર 4 સરખા ભાગોથી બનેલી છે, અને દરેક ભાગ મૂળ કરતાં 3 ગણો નાનો છે.
હા,
તો સમીકરણ બને 4^3^d. અહીં ડી એટલે પરિમાણ. આ સમીકરણનો ઉકેલ લાવીએ તો ડીની કિંમત લગભગ 1.26 આવે છે.
ઓકે, ગાણિતિક રીતે આ બરાબર છે, પણ વાસ્તવિકતામાં 1.26 પરિમાણનો અર્થ શું થાય? શું આપણે એને જોઈ શકીએ કે આ માત્ર એક સૈદ્ધાંતિક ખ્યાલ છે?
ખૂબ સારો સવાલ. 1.26 પરિમાણને આપણે ભૌતિક રીતે જોઈ નથી શકતા, પણ તે એક ખૂબ જ શક્તિશાળી માપ છે.
તે શું માપે છે?
તે આપણને કહે છે કે કોચ સ્નોફ્લેકની ધાર એક સામાન્ય એક પરિમાણીય રેખા કરતાં વધુ જટિલ છે, કારણ કે તે વાંકી ચૂતી છે અને ઘણી જગ્યા રોકે છે.
પણ તે બે પરિમાણીય સપાટી જેટલી જગ્યા પણ નથી ભરતી.
બરાબર. તો 1.26 એ તેની જટિલતાનો આંક છે. બ્રિટનના દરિયાકિનારાનું પરિમાણ લગભગ 1.25 છે, જ્યારે વધુ ખાંચાખૂંચીવાળા નોર્વેના દરિયાકિનારાનું પરિમાણ લગભગ 1.52 છે.
વાહ, એટલે હવે આપણી પાસે ખરબચડાપણાને માપવા માટે એક ચોક્કસ આંકડો છે. પણ કુદરતમાં આવા જટિલ આકારો બને છે કેવી રીતે? શું કુદરત કોઈ ગાણિતિક સમીકરણનો ઉપયોગ કરે છે?
આ સવાલ આપણને પુસ્તકના સૌથી રસપ્રદ ભાગ તરફ લઈ જાય છે, ઇટરેટેડ ફંક્શન સિસ્ટમ્સ.
એટલે કે IFS.
હા, જેનો સાદો અર્થ છે સરળ નિયમોનું વારંવાર પુનરાવર્તન કરવાથી જટિલતા પેદા થાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બાર્ન્સલી ફર્ન.
ફર્ન એટલે પેલો છોડ.
હા, માઇકલ બાર્ન્સલી નામના ગણિતશાસ્ત્રીએ બતાવ્યું કે એકદમ વાસ્તવિક દેખાતા ફર્નના છોડનું ચિત્ર કમ્પ્યુટર પર માત્ર 4 સરળ ગાણિતિક રૂપાંતરણોને લાખો વખત પુનરાવર્તિત કરવાથી બનાવી શકાય છે.
એક મિનિટ રોકાઓ. તમે એમ કહો છો કે આખે આખો છોડ એના પાંદડા અને ડાળીઓ સાથે માત્ર 4 સૂત્રોથી બને છે? એના માટે કોઈ કલાકારે ડિઝાઇન નથી બનાવી?
ના, આ જાદુ નથી, આ ગણિત છે, અને તે એક ઊંડો સંદેશ આપે છે.
શું?
કદાચ કુદરતની જટિલ રચનાઓ પાછળ કોઈ જટિલ બ્લુપ્રિન્ટ નથી, પણ અત્યંત સરળ નિયમોનું પુનરાવર્તન જ છે.
જેમ એક બીજમાંથી આખું ઝાડ બને છે, તેમ સરળ નિયમોમાંથી જ જટિલતા જન્મે છે.
બરાબર.
અને આ જ વિચાર કદાચ ફ્રેક્ટલ્સના પોસ્ટર ચાઇલ્ડ ગણાતા મેન્ડલબ્રોટ સેટ પર પણ લાગુ પડે છે. મેં તેના સુંદર ચિત્રો જોયા છે.
એકદમ. મેન્ડલબ્રોટ સેટ ગણિતના ઇતિહાસનો સૌથી જટિલ પદાર્થ ગણાય છે, પણ તે ઝેડ એરો ઝેડ સ્ક્વેર વત્તા સી જેવા અત્યંત સરળ સૂત્રના પુનરાવર્તનથી બને છે.
અને તેની ખાસિયત શું છે?
તેની ખાસિયત એ છે કે તમે તેને ગમે તેટલું ઝૂમ કરો, તમને હંમેશા નવા અને અદ્ભુત પેટર્ન જોવા મળશે, જે ક્યારે પુનરાવર્તિત નથી થતા, છતાં તેમાં એક આગવી સમાનતા હોય છે. તે અનંત જટિલતાનો ખજાનો છે.
આ પરથી મને એકમાત્ર સમજાય છે કે જટિલતા પાછળ હંમેશા જટિલ કારણો નથી હોતા. પુસ્તકનો આ એક મુખ્ય સંદેશ લાગે છે.
હા, આ પહેલો અને સૌથી શક્તિશાળી સંદેશ છે, સરળતામાંથી જટિલતાનો ઉદ્ભવ.
જેમ નાના પુનરાવર્તિત પગલાથી એક વિશાળ અને સુંદર રંગોળી બને છે.
બરાબર. તેમ કુદરતમાં પણ સરળ નિયમોના પુનરાવર્તનથી જ જટિલ રચનાઓ બને છે.
બીજો સંદેશ જે મને સ્પર્શી ગયો તે છે કે કુદરતને સમજવા માટે આપણને એક નવી ભાષાની જરૂર હતી. આપણી જૂની સુઘડ ભૂમિતિ અધૂરી હતી. ફ્રેક્ટલ્સે ખાલી જગ્યા પૂરી.
ત્રીજો મહત્વનો સંદેશ પરિમાણની નવી વ્યાખ્યા છે. પરિમાણ એ માત્ર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ નથી, પણ તે જટિલતા અને ખરબચડાપણાનું એક સતત માપ છે.
અને છેલ્લે અવ્યવસ્થામાં વ્યવસ્થા.
હા, જે વસ્તુ આપણને રેન્ડમ કે અસ્તવ્યસ્ત લાગે છે, જેમ કે શેરબજારની વધઘટ કે વાદળોની ગતિ, તેની પાછળ પણ એક છુપાયેલી ફ્રેક્ટલ વ્યવસ્થા હોઈ શકે છે.
તે આપણને અંધાધૂંધીમાં પણ પેટર્ન જોવાની દ્રષ્ટિ આપે છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એટલા સચોટ છે કે તે ક્વોટ તરીકે યાદ રહી જાય. પહેલો અને મૂળભૂત વિચાર તો એ જ છે,
વાદળો ગોળા નથી અને પર્વતો શંકુ નથી.
કુદરતની ભૂમિતિ ખરબચડી અને તૂટેલી છે.
મને યાદ છે સ્કૂલમાં અમને કહેતા કે ભૂમિતિ એટલે લીટી અને વર્તુળ, અને હું હંમેશા વિચારતી કે મારા ડ્રોઈંગમાં બનાવેલા વાદળ કે પહાડ તો ક્યારે એવા નથી દેખાતા.
આજે સમજાયું કે તમારી ભૂલ નહોતી, ભૂમિતિના પુસ્તકો અધૂરા હતા.
હા, આ વિચાર હજારો વર્ષ જૂની યુક્લિડિયન ભૂમિતિને પડકારે છે.
બીજો શક્તિશાળી વિચાર છે, કોઈ વસ્તુનું ફ્રેક્ટલ પરિમાણ તેની જટિલતા અને તે કેટલી જગ્યા રોકે છે તેનું ચોક્કસ ઉદ્દેશ્યપૂર્ણ માપ છે.
આનાથી ખરબચડાપણો જેવી અમૂર્ત બાબતને એક ગણી શકાય તેવા આંકડામાં ફેરવી શકાય છે,
જે વિજ્ઞાન માટે ખૂબ જ મહત્વનું છે.
અને ત્રીજો, જે થોડો દાર્શનિક પણ છે, એક અત્યંત સરળ ગાણિતિક નિયમના સતત પુનરાવર્તનથી અનંત જટિલતા અને આકર્ષક સુંદરતા ઉદ્ભવી શકે છે.
આ વાત માત્ર ગણિત પૂરતી નથી, તે આપણને બ્રહ્માંડની રચના વિશે પણ વિચારવા પ્રેરે છે.
કે કદાચ સૃષ્ટિના નિર્માણ માટે કોઈ જટિલ બ્લુપ્રિન્ટની જરૂર જ નથી,
બસ થોડા સરળ નિયમો અને પુનરાવર્તન માટે પૂરતો સમય.
પૂરતા છે.
આ બધું સાંભળવામાં તો ખૂબ રસપ્રદ છે, પણ શું આ બધી ગાણિતિક વાતો આપણા રોજિંદા જીવનમાં ક્યાંક કામ લાગે છે? ક્યાં માત્ર ગણિતશાસ્ત્રીઓ માટે જ છે?
ના, બિલકુલ નહીં. તેની અસરો હવે દરેક જગ્યાએ છે. સૌથી મોટી અસર તો ટેકનોલોજીમાં છે.
ક્યાં?
તમે જે હોલિવૂડની ફિલ્મો કે વિડીયો ગેમ્સમાં વાસ્તવિક દેખાતા પર્વતો, જંગલો, વાદળો કે આગની જ્વાળાઓ જુઓ છો, તે બધું ફ્રેક્ટલ એલ્ગોરિધમથી બને છે.
તમે વિડીયો ગેમ્સની વાત કરી, એ થોડું વિસ્તારમાં સમજાવશો. શું એનો અર્થ એ છે કે જ્યારે ગેમમાં આપણે કોઈ પહાડ જોઈએ છીએ, ત્યારે કોઈ કલાકારે એ પહાડની એક એક તિરાડ નથી બનાવી?
ના, કમ્પ્યુટરે એને ઉગાડ્યો છે.
ઉગાડ્યો છે?
હા, બરાબર આ જ શબ્દ છે. કલાકાર કમ્પ્યુટરને માત્ર થોડા મૂળભૂત નિયમો અને ફ્રેક્ટલ પરિમાણનો આંકડો આપે છે, જેમ કે આ પર્વત 1.2 પરિમાણ જેટલો ખરબચડો હોવો જોઈએ.
અને પછી એ કમ્પ્યુટર એ નિયમોને પુનરાવર્તિત કરીને આપમેળે આખો પર્વત તેની તિરાડો અને ખડકો સાથે બનાવી દે છે. આનાથી સમય અને મહેનત બંને બચે છે
અને પરિણામ વધુ વાસ્તવિક આવે છે.
બરાબર. બીજો મોટો ઉપયોગ ફ્રેક્ટલ ઇમેજ કમ્પ્રેશનમાં છે.
એ શું છે?
કોઈ ફોટોગ્રાફ, દાખલા તરીકે ફરના છોડનો, તેને લાખો પિક્સલ્સ તરીકે સાચવવાને બદલે આપણે માત્ર એ ચાર ગાણિતિક નિયમો સાચવી શકીએ છીએ જેનાથી તે બને છે.
ઓકે.
જ્યારે ફોટો જુઓ હોય ત્યારે કમ્પ્યુટરે નિયમો પરથી ફરીથી આખો ફોટો બનાવી દે. આનાથી ખૂબ ઓછી જગ્યામાં ઉચ્ચ ગુણવત્તાવાળી છબી સાચવી શકાય છે.
અને વિજ્ઞાન અને દવામાં મને લાગે છે કે ત્યાં પણ આનો ઉપયોગ થતો હશે.
ચોક્કસ. જીવવિજ્ઞાન તો ફ્રેક્ટલ્સના ઉદાહરણોથી ભરેલું છે. આપણા ફેફસાની રચના જુઓ.
હા.
તેની નાની નાની શ્વાસનળીઓ એક ફ્રેક્ટલ ઝાડની જેમ ફેલાયેલી હોય છે, જેથી ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ સપાટી મળે અને આપણે વધુ ઓક્સિજન લઈ શકીએ.
અને એ જ રીતે રક્તવાહિનીઓ પણ.
હા, આ કુદરતી કાર્યક્ષમતાનો ઉત્તમ નમૂનો છે.
અને મેડિકલ ડાયગ્નોસિસમાં?
હા, ડોક્ટરો હવે કેન્સરની ગાંઠની ધારનું વિશ્લેષણ કરવા માટે ફ્રેક્ટલ ગણતરીનો ઉપયોગ કરે છે.
એ કેવી રીતે?
સામાન્ય રીતે તંદુરસ્ત કોષોની વૃદ્ધિ સુવ્યવસ્થિત હોય છે, પણ કેન્સરગ્રસ્ત કોષોની વૃદ્ધિ અસ્તવ્યસ્ત અને વધુ ખરબચડી હોય છે.
એટલે કે એનું ફ્રેક્ટલ પરિમાણ અલગ હોય?
બરાબર. ગાંઠની ધારનું ફ્રેક્ટલ પરિમાણ માપીને ડોક્ટરો અંદાજ લગાવી શકે છે કે કેન્સર કેટલું આક્રમક છે.
આખી ચર્ચા પછી મારા માટે સૌથી આશ્ચર્યજનક ભાગ એ જાણવાનો હતો કે દરિયાકિનારા જેવી અસ્તવ્યસ્ત અને અણધારી દેખાતી વસ્તુ પણ એક ચોક્કસ ગાણિતિક નિયમનું પાલન કરે છે.
તેનું એક ચોક્કસ પરિમાણ હોય છે.
હા, સંગઠિત ખરબચડાપણોનો આ વિચાર ખરેખર શક્તિશાળી છે. જે આપણને અંધાધૂંધી લાગે છે તેની પાછળ પણ એક તર્ક અને ગણિત છુપાયેલું છે.
અને મારા મતે સૌથી મોટો બોધપાઠ એ છે કે જટિલ પરિણામ માટે જટિલ કારણો હોવા જરૂરી નથી.
આપણે હંમેશા માનીએ છીએ કે જો કોઈ ભવ્ય મહેલ જુઓ તો લાગે કે તેનો નકશો પણ એટલો જ જટિલ હશે.
પણ ફ્રેક્ટલ્સ કહે છે કે આ ખોટું છે. ભવ્યતા અને જટિલતા માટે તમારે કોઈ માસ્ટર પ્લાનની જરૂર નથી. તમારે ફક્ત એક નાનો સુંદર નિયમ જોઈએ છે અને તેને પુનરાવર્તન કરવાની ધીરજ.
આ વિચાર તો માત્ર ગણિતમાં જ નહીં પણ વ્યવસાય, કળા અને સારી આદતો કેળવવામાં પણ ક્રાંતિ લાવી શકે છે.
એકદમ.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. જો બાંઝલી ફંડ માત્ર ચાર સરળ નિયમોના પુનરાવર્તનથી બની શકતો હોય તો આપણા પોતાના જીવનમાં કે સમાજમાં એવી કઈ નાની, સરળ અને સકારાત્મક ક્રિયાઓ હોઈ શકે છે જેને સતત પુનરાવર્તિત કરવાથી સમય જતાં કોઈ અણધાર્યું, જટિલ અને સુંદર પરિણામ મળી શકે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.